એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનુસાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવી સાહિત્યક સફર પર નીકળ્યા છીએ જે ખરેખર મહાન છે. લિયો ટોલ્સ્ટોયની કૃતિ યુદ્ધ અને શાંતિ.
હા, ટોલ્સ્ટોય રશિયન ઉમરાવ પણ સત્યના શોધક, અને આ નવલકથા જે 1860ના દાયકામાં લખાઈ એ માત્ર વાર્તા નથી પણ ઘણું બધું છે.
બિલકુલ, ઇતિહાસ અને માનવ જીવનનું એક વિશાળ ચિત્રપટ જાણે. આપણે વાત કરી રહ્યા છીએ 19મી સદીની શરૂઆતની, નેપોલિયનના યુદ્ધોનો સમય,
અને એ પણ રશિયાના સંદર્ભમાં. એટલે એક બાજુ સેન્ટ પીટર્સબર્ગના સલૂન્સની ચમકદમક,
જ્યાં રાજકારણ અને સમાજની વાતો થાય છે, પણ કદાચ થોડી ઉપર છલ્લી.
હા, અને બીજી તરફ મોસ્કોનો ઉષ્માભર્યો પારિવારિક માહોલ છે, અને સાથે જ યુદ્ધભૂમિની કઠોર વાસ્તવિકતા. ટોલ્સ્ટોય આપણને આ બધામાં ફેરવે છે.
તો આજે આપણો હેતુ આ જ છે. આ મહાનદી જેવી કૃતિના મુખ્ય પ્રવાહોને સમજવાનો પ્રયાસ કરીશું. મુખ્ય કથા, પાત્રોની સફર, એમના સંઘર્ષો.
ચાલો ત્યારે શરૂ કરીએ.
શરૂઆત ક્યાંથી થાય છે? પેલી મહેફિલથી ને?
હા, 1805 સેન્ટ પીટર્સબર્ગ અન્ના પાવલવના શેરેરના સલૂનમાં રશિયાનો ઉમરાવ વર્ગ ભેગો થયો છે.
વાતો તો મોટી મોટી ચાલે છે ને, નેપોલિયનની, યુરોપની,
પણ એ વાતોમાં દેખાવ વધુ છે, મતલબ કે કૃત્રિમતા, ઊંડાણ ઓછું લાગે. ટોલ્સ્ટોય શરૂઆતથી જ આ ઉચ્ચ સમાજની પોકળતા તરફ આપણું ધ્યાન દોરે છે,
અને ત્યાં જ આપણને મુખ્ય પાત્રો મળવાનું શરૂ થાય છે જે આખી વાર્તાને આકાર આપશે.
બરાબર. જેમ કે બોલકોન્સ્કી પરિવાર, જે ગંભીર અને બૌદ્ધિક છે. પછી રોસ્તોર પરિવાર, જે મોસ્કોના છે, ઉષ્માભર્યા, લાગણીશીલ.
અને પિયર બેઝુકોફ, જે વાર્તાના કેન્દ્રમાં છે, અણઘડ, નિખાલસ, પણ ઊંડો વિચારક, અને અચાનક મોટી સંપત્તિનો વારસદાર બને છે.
હા, અને એનો મિત્ર પ્રિન્સ આન્દ્રે બોલકોન્સ્કી, બુદ્ધિશાળી, અભિમાની, પણ જીવનથી કંટાળેલો, યુદ્ધમાં કંઈક સાર્થકતા શોધવા માંગે છે.
અને નતાશા રોસ્તોવા, 13 વર્ષની, જીવનથી ભરપૂર, ચંચળ, એની ઉર્જા ઝલક છે.
આ બધા પાત્રો, જેમ કે તમે કહ્યું, ખાલી વ્યક્તિઓ નથી, એ જીવન જીવવાના અલગ અલગ અભિગમો પણ દર્શાવે છે. પિયરની સત્યની શોધ, આન્દ્રેયની ગૌરવ માટેની તડપ,
અને નતાશાની સહજ જીવંતતા. બીજી બાજુ કુરાગિન પરિવાર જેવા પણ છે, જે સમાજના સ્વાર્થી પાસાનું પ્રતિનિધિત્વ કરે છે.
બરાબર.
હવે આ શીર્ષક પર આવીએ, યુદ્ધ અને શાંતિ. આ માત્ર લડાઈ અને ઘરની વાત છે કે એનાથી કંઈક વિશેષ?
ચોક્કસપણે વિશેષ. આ તો બાહ્ય સંઘર્ષ એટલે કે યુદ્ધ અને આંતરિક જીવન એટલે કે શાંતિ, એ બંને વચ્ચેનો સતત ચાલતો સંવાદ છે.
જાહેર જીવનની ઘટનાઓ અને વ્યક્તિગત અનુભવો એકબીજા પર કેવી અસર કરે છે એની વાત છે.
હા, અને ટોલ્સ્ટોયનો મૂળ પ્રશ્ન પણ એ જ છે ને, કે જ્યારે મોટી ઐતિહાસિક ઘટનાઓ આપણા કાબુ બહાર હોય, ત્યારે આપણે અંગત જીવનમાં અર્થ, પ્રેમ, હેતુ ક્યાંથી શોધી શકીએ?
અને પેલો પ્રશ્ન કે ઇતિહાસ કોણ બનાવે છે, નેપોલિયન જેવા મહાન પુરુષો કે પછી સામાન્ય લોકોની નાની નાની ક્રિયાઓ?
બરાબર. આ પ્રશ્ન નવલકથામાં વારંવાર આવે છે, અને સાથે પેલો કૃત્રિમતા વિરુદ્ધ વાસ્તવિકતાનો મુદ્દો.
હા, ઉચ્ચ સમાજની બનાવટો સામે કુટુંબ, પ્રેમ, પ્રકૃતિ, એ બધામાં રહેલી સચ્ચાઈ
જોઈએ. પાત્રો આ બધાનો સામનો કેવી રીતે કરે છે, ખાસ કરીને જ્યારે યુદ્ધ શરૂ થાય છે 1805-1807માં?
નિકોલાય રોસ્તોવ, નતાશાનો ભાઈ, એ યુદ્ધમાં જાય છે ને?
હા, યુવાનીના જોશ સાથે. એને યુદ્ધ વિશે બહુ રોમેન્ટિક ખ્યાલો હોય છે, પણ ઓસ્ટ્રિયાના મેદાન પર વાસ્તવિકતાનો સામનો થાય છે. અરાજકતા, ભય, મૃત્યુ,
અને એના ભ્રમ ભાંગી જાય છે.
બિલકુલ. એનો કઠોર વાસ્તવિકતા સાથેનો પહેલો પરિચય.
અને પછી આવે છે ઓસ્ટ્રેલિટ્સનું યુદ્ધ, રશિયન સેના માટે મોટી હાર,
અને પ્રિન્સ આન્દ્રે માટે જીવન બદલનારો અનુભવ.
એ કેવી રીતે?
આન્દ્રે, જે નેપોલિયન જેવા નાયકોથી પ્રભાવિત હતો, ગૌરવ શોધતો હતો, એ યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થાય છે, મેદાન પર પડ્યો હોય છે,
અને ત્યારે એ આકાશ જુએ છે.
હા, અનંત, ઊંડું, શાંત આકાશ, અને એની સામે એને પોતાની મહત્વાકાંક્ષાઓ, યુદ્ધની વ્યર્થતા, નેપોલિયન જેવા કહેવાતા મહાન લોકોની તુચ્છતા સમજાય છે.
જાણે પ્રકૃતિનું સત્ય એની સામે ખુલ્લું પડી જાય છે. અદ્ભુત દ્રશ્ય છે.
ખૂબ જ શક્તિશાળી એ આંદ્રેની આંતરિક યાત્રાનો મહત્વનો વળાંક છે.
અને આ જ સમયે રશિયામાં પિયર શું કરી રહ્યો છે? એ તો હવે ધનવાન બની ગયો છે.
હા, પણ સામાજિક રીતે હજુ એ અણઘડ, અને એને પેલી હેલન કુરાગીનાના સાથે લગ્ન માટે ફસાવવામાં આવે છે,
જે સુંદર છે પણ નૈતિક રીતે ખાલી.
બરાબર, લગ્ન નિષ્ફળ જાય છે, પિયર ડ્યુઅલ લડે છે, જીવનની કડવાશ અનુભવે છે, અને પછી અર્થની શોધમાં ફ્રી મેસન્સ તરફ વળે છે.
એમ વિચારીને કે કદાચ ત્યાં કોઈ જવાબ મળશે.
હા, એટલે જુઓ, બંને મુખ્ય પાત્રો આંદ્રેઈ અને પિયર પોતપોતાની રીતે જીવનના મોટા પ્રશ્નો સાથે જજુમી રહ્યા છે.
આંદ્રેઈને યુદ્ધ અને પ્રકૃતિમાંથી નવી દ્રષ્ટિ મળે છે, જ્યારે પિયર સંપત્તિ હોવા છતાં ખાલીપો અનુભવે છે અને બહાર જવાબો શોધે છે.
અને ટોલ્સ્ટોય આ દ્વારા એ પણ કહે છે કે યુદ્ધ ગૌરવશાળી નથી, એ તો અંધાધૂંધી અને પીડા છે.
પછી યુદ્ધવિરામનો સમય આવે છે, 1807-1811. પાત્રો ફરી અંગત જીવન તરફ. આંદ્રેઈનું શું થાય છે?
આ રહે છે, પણ પછી નતાશા રોસ્તોવાને મળે છે,
અને નતાશાની જીવંતતા એના પર અસર કરે છે.
ખૂબ જ, એની નિખાલસતા, એનો ઉત્સાહ, આંદ્રેઈના મનમાં ફરી જીવનનો સંચાર થાય છે. પેલી ચાંદની રાતનું દ્રશ્ય, જ્યારે એ નતાશાનો અવાજ સાંભળે છે,
અને પેલું ઓક વૃક્ષ, એનું પ્રતીક અહીં બહુ મહત્વનું છે ને?
હા, ચોક્કસ. પહેલા એ એક સુકુ વૃદ્ધ ઓક જુએ છે, જે એને પોતાના જીવન જેવું જ લાગે છે. પણ નતાશાને મળ્યા પછી એ જ ઓક ઘટાદાર લીલુંછમ દેખાય છે.
જાણે એના પોતાના મનનો બદલાવ વૃક્ષમાં દેખાયો.
બરાબર, એના ભાવનાત્મક પુનર્જન્મનું પ્રતીક છે.
નતાશા જાણે વસંત બનીને આવી એના જીવનમાં. પછી શું થાય છે એમના સંબંધનું?
આંદ્રેઈ નતાશાને પ્રપોઝ કરે છે, સગાઈ થાય છે. પણ આંદ્રેઈના પિતા એક વર્ષ રાહ જોવાની શરત મૂકે છે,
અને આંદ્રેઈ મની જાય છે, વિદેશ જાય છે.
હા, અને આ એક વર્ષનો વિલંબ બહુ ભારે પડે છે. બીજી તરફ પિયર ફ્રી મેસનરીમાં છે, પણ ત્યાંના દંભથી નિરાશ થઈ રહ્યો છે.
એટલે પ્રેમ છે, પણ સાથે અભિમાન, સંજોગો, બધું જટિલ છે, અને આ વિલંબ નતાશા માટે મુશ્કેલ બની રહે છે.
બહુ જ. આંદ્રેઈ દૂર છે, નતાશા યુવાન છે, એકલી છે, અને ત્યારે એની મુલાકાત અનાતોલ કુરાગિન સાથે થાય છે.
હેલનનો ભાઈ, જે દેખાવડો છે પણ
ચારિત્ર્યહીન. એ નતાશાને પોતાની મોહજાળમાં ફસાવે છે, અને નતાશા અનુભવહીન, એના પ્રભાવમાં આવી જાય છે.
એટલી હદે કે ભાગી જવા તૈયાર થઈ જાય છે.
હા, પણ છેલ્લી ઘડીએ યોજના પકડાઈ જાય છે, અને ખબર પડે છે કે અનાતોલ તો પહેલેથી પરણેલો છે.
ઓ, નતાશા માટે આ બહુ મોટો આઘાત હશે.
ભયંકર. છેતરામણી અને અપમાનથી ભાંગી પડે છે. આંદ્રેઈ પાછો આવે છે, બધું જાણે છે, અને સગાઈ તોડી નાખે છે.
એ નતાશાને માફ નથી કરી શકતો.
ના, નતાશા બીમાર પડે છે, શરમ અને પશ્ચામામાં ડૂબી જાય છે.
આ મુશ્કેલ સમયમાં પિયર ક્યાં છે?
પિયર અહીં એક સાચા મિત્ર તરીકે સામે આવે છે. એ મનોમન નતાશાને ચાહે છે, અને આ સમયે એને સાંત્વના આપે છે, એની પડખે ઊભો રહે છે.
આ અનુભવ નતાશાને બદલી નાખે છે નહીં, એને વધુ પરિપક્વ બનાવે છે કદાચ.
હા, પીડામાંથી પસાર થઈને એ વધુ ઊંડી બને છે, ભૂલમાંથી શીખે છે.
અને કુરાગિન પરિવાર ફરી એકવાર સમાજના નૈતિક ભ્રષ્ટાચારનું ઉદાહરણ પૂરું પાડે છે.
બિલકુલ. એમની બેજવાબદારી કેવી રીતે બીજાના જીવનમાં તોફાન લાવી શકે છે.
અને જાણે આ અંગત કટોકટીઓ ઓછી હોય તેમ ઇતિહાસના મંચ પર મોટો ભૂકંપ આવવાનો છે.
બરાબર. 1812, નેપોલિયનનું રશિયા પર આક્રમણ. શાંતિનો સમય પૂરો, યુદ્ધનો ભીષણ અધ્યાય શરૂ.
આ સમયગાળો નવલકથાનો કદાચ સૌથી જાણીતો ભાગ છે, ખાસ કરીને બોરોદિનોનું યુદ્ધ. ટોલ્સ્ટોયનું વર્ણન કેવું છે?
એ સામાન્ય યુદ્ધ વર્ણન જેવું નથી. ટોલ્સ્ટોય એને સેનાપતિઓની ચાલબાજી તરીકે નથી જોતા, એ એને અસ્તવ્યસ્ત, ભયાનક, લોહિયાળ ઘટના તરીકે ચિત્રે છે.
જાણે માનવીય નિયંત્રણથી પર હોય એવી ઘટના.
હા, પિયર પણ ત્યાં હાજર હોય છે, એક નાગરિક તરીકે, અને આ ભયાનકતાનો સાક્ષી બને છે. અને આ જ યુદ્ધમાં આંદ્રે ગંભીર રીતે ઘાયલ થાય છે.
પછી રશિયાનો પીછેહટ કરે છે, મોસ્કો ખાલી કરવાનો નિર્ણય લેવાય છે.
હા, ખૂબ જ ભાવનાત્મક ક્ષણ. રોસ્તો પરિવાર સહિત હજારો લોકો શહેર છોડી રહ્યા છે, અને આ અંધાધૂંધીમાં નતાશા
પેલું કામ કરે છે ગાડીઓ ખાલી કરાવવાનું.
હા, પોતાની સંપત્તિ ભરેલી ગાડીઓ ખાલી કરાવીને ઘાયલ સૈનિકો માટે જગ્યા કરાવે છે, અને એને ખબર નથી કે એમાં આંદ્રેય પણ છે.
હા, એની કરુણા અને માનવતા દર્શાવે છે. પિયરનું શું થાય છે?
પિયર તો નેપોલિયનની હત્યા કરવાની યોજના સાથે મોસ્કોમાં જ રોકાયો હોય છે, પણ આગ લાગે છે, અરાજકતા ફેલાય છે, અને એને આગ લગાડનાર સમજીને પકડી લેવામાં આવે છે.
એ ફાંસી પણ જુએ છે પોતાની આંખે.
હા, મૃત્યુનો સામનો કરે છે પણ બચી જાય છે. હવે એ ફ્રેન્ચ સેનાનો કેદી છે,
અને આ કેદનો અનુભવ પિયર માટે ખૂબ જ મહત્વનું બને છે.
કદાચ સૌથી મહત્વનો. બધું ગુમાવી દે છે, સ્વતંત્રતા, સુવિધા, અને ત્યાં એને મળે છે પ્લેટોન કરાતાએવ,
એક સામાન્ય ખેડૂત સૈનિક.
હા, અભણ પણ અતૂટ શ્રદ્ધાવાળો, જીવનને સહજતાથી સ્વીકારનાર. એની સરળતા અને શાંતિ પિયરને ઊંડો પાઠ ભણાવે છે
કે સાચું સુખ બહાર નથી, અંદર છે.
બરાબર. જે જ્ઞાન એને ફિલોસોફીમાં ન મળ્યું તે એક સામાન્ય માણસ પાસેથી મળ્યું.
અને ટોલ્સ્ટોય અહીં કુતુઝોવને કેવી રીતે રજૂ કરે છે, રશિયન સેનાપતિ?
કુતુઝોવ જાણે સમજે છે કે ઇતિહાસને ધક્કો ન મરાય. એ ધીરજ રાખે છે, સમયને પોતાનું કામ કરવા દે છે, અને એની આ નિષ્ક્રિય લાગતી વ્યૂહરચના જ કામ કરી જાય છે,
જે ટોલ્સ્ટોયના મહાન પુરુષવાળા વિચારની વિરુદ્ધ છે.
હા,
હવે ફ્રેન્ચ સેના પીછેહટ કરે છે, રશિયન શિયાળો, ભયાનક પરિસ્થિતિ,
વિનાશક પીછેહટ. આ દરમિયાન રોસ્તોવ પરિવારને ઘાયલ આંદ્રેય મળે છે.
નતાશા અને એની બહેન મેરિયા એની સેવા કરે છે.
હા, અને મૃત્યુશૈયા પર આંદ્રેય એક ગહન શાંતિ અનુભવે છે, બધાને માફ કરી દે છે, સાર્વત્રિક પ્રેમની અનુભૂતિ કરે છે,
અને શાંતિથી મૃત્યુ પામે છે.
નતાશા માટે આ દુઃખદ પણ આધ્યાત્મિક રીતે મહત્વનો અનુભવ છે. પણ રોસ્તોવ પરિવાર પર બીજું દુઃખ આવે છે, એમનો દીકરો પેટિયા પણ શહીદ થાય છે.
યુદ્ધ પૂરું થાય છે, પિયર મુક્ત થાય છે.
હા, શારીરિક રીતે થાકેલો પણ આંતરિક રીતે નવો બનેલો. અને પછી આવે છે ઉપસંહાર, યુદ્ધ પછીના વર્ષો,
1813 થી 1820, જ્યાં એક નવી શાંતિ સ્થપાય છે.
હા, પિયર અને નતાશા લગ્ન કરે છે, એમનો સંબંધ હવે વધુ પરિપક્વ છે.
નતાશા એક પત્ની અને માતા તરીકે સ્થાયી થાય છે,
અને નિકોલાઈ રોસ્તો પ્રિન્સેસ મેરિયા સાથે લગ્ન કરે છે. શરૂઆતમાં વ્યવહારુ લાગતું લગ્ન, પણ પછી એમાં સ્નેહ અને આદર વિકસે છે.
એટલે અંત ભવ્ય ઘટનાઓનો નથી, પણ રોજિંદા કૌટુંબિક જીવનનો છે.
હા, ટોલ્સ્ટોય જાણે કહે છે કે સાચો અર્થ અને શાંતિ કદાચ આ સામાન્ય જીવનમાં, પ્રેમમાં, પરિવારમાં જ છે.
જે શાંતિ એન્ડ્રેને મૃત્યુ સમયે મળી તે બીજા પાત્રો તેમના જીવનમાં શોધે છે.
બરાબર.
તો આખી નવલકથાના મુખ્ય વિષયો પર ફરી નજર કરીએ તો, પહેલું તો અર્થની શોધ, પિયર અને આંદ્રેયની યાત્રા.
હા, અને એમને જવાબો મળે છે અનુભવ અને સંબંધોમાં, સિદ્ધાંતોમાં નહીં. બીજો મુદ્દો, ઇતિહાસ અને વ્યક્તિ, મહાન પુરુષનો સિદ્ધાંત ટોલ્સ્ટોય નકારે છે.
પ્રેમ અને પરિવારનું મહત્વ, રોસ્તોવ પરિવાર એક આદર્શ જેવો,
અને કૃત્રિમતા વિરુદ્ધ સ્વાભાવિકતા, ઉચ્ચ સમાજ સામે સાધુ જીવન, પ્રકૃતિ,
યુદ્ધની મૂર્ખતા અને વાસ્તવિકતાનું ચિત્રણ,
અને જીવન, મૃત્યુ અને આધ્યાત્મિકતા, મૃત્યુનો સામનો કરવાથી આવતું પરિવર્તન.
ટોલ્સ્ટોયની શૈલી પણ અદ્ભુત છે, પાત્રોના મનમાં ઉતરવાની એમની ક્ષમતા.
હા, એ મનોવૈજ્ઞાનિક યથાર્થવાદ, અને પ્રતીકોનો ઉપયોગ, પેલું આકાશ, ઓખ વૃક્ષ, ધૂમકેતુ,
પાત્રોના ફોઇસ પણ, આંદ્રે પિયર, નતાશા હેલન, એનાથી વિરોધાભાસ સ્પષ્ટ થાય છે.
અને વિગત વર્ણન જાણે આપણે ત્યાં જ હોઈએ.
કેટલાક અવતરણો પણ યાદ રહી જાય એવા છે, જેમ કે કુતુઝોવનું, બધા યોદ્ધાઓમાં સૌથી મજબૂત આ બે છે, સમય અને ધીરજ,
જે ટોલ્સ્ટોયના ઇતિહાસ દર્શનનો સાર છે.
અને પિયરનું, આપણે ફક્ત એટલું જ જાણી શકીએ છીએ કે આપણે કશું જાણતા નથી,
જ્ઞાન સાથે આવતી નમ્રતા.
અને આંદ્રેયનું પેલું છેલ્લું જ્ઞાન, સુખની પળોને પકડો, પ્રેમ કરો અને પ્રેમ પામો, દુનિયામાં આ એકમાત્ર વાસ્તવિકતા છે.
અંતે તો માનવીય સંબંધ જ મુખ્ય છે.
તો આટલા વર્ષો પછી પણ આ કૃતિ આપણને શું શીખવે છે? કદાચ એ જ કે મોટી ઉથલપાથલ વચ્ચે પણ સામાન્ય જીવન અને માનવીય જોડાણો જ મહત્વના છે.
અને અર્થની શોધ એ ક્યારેય પૂરી ન થતી યાત્રા છે, જે અનુભવો અને સંબંધોથી જ ઘડાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.